समय सार भगवान कुमकुंदाचार्य रचित समय सार तथा भगवान अमृत चंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित स्वाध्याय चाले छे। एमां परिशिष्टमां 47 शक्तिनो स्वाध्याय आपणे करी रह्या छीए। 19 शक्तिनो स्वाध्याय पूरो थयो। 19मी शक्ति परिणाम शक्ति એનો સ્વાધ્યાય પૂરો થયો। હવે 20મી શક્તિ અમૂર્તત્વ શક્તિ, અમૂર્તત્વ શક્તિ। અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે કે કર્મબંધના અભાવથી વ્યક્ત કરવામાં આવતા સહજ સ્પર્શ રસ ગંધ અને વર્ણથી રહિત એવા આત્મપ્રદેશો સ્વરૂપ અમૂર્તત્વ શક્તિ। કેવી છે અમૂર્તત્વ શક્તિ? કે કર્મબંધના અભાવથી વ્યક્ત કરવામાં આવતા, કર્મબંધના અભાવથી અહીંયા શબ્દ મૂક્યા છે એટલે કાંઈ ખરેખર કર્મબંધના અભાવને કારણે થાય છે એમ નહીં, એ તો નિમિત્ત નૈમિત્તિક એવો સંબંધ છે કે કર્મબંધનો અભાવ છે ત્યારે અહીંયા શુદ્ધતા પ્રગટ થઈ છે। એટલે કર્મબંધના અભાવથી વ્યક્ત કરવામાં આવતા કે જ્યારે શુદ્ધ ભાવ છે, નિર્મળ ભાવ છે, ત્યારે સહજ જે સ્પર્શ આદિથી શૂન્ય એટલે કે સ્પર્શ રસ ગંધ અને વર્ણથી રહિત છે એવા આત્મપ્રદેશો સ્વરૂપ અમૂર્તત્વ શક્તિ છે। ભગવાન આત્મા જ્ઞાન લક્ષણથી લક્ષિત છે અને એમાં આ અનંત શક્તિઓની સાથે એક અમૂર્તત્વ નામની શક્તિ પણ છે અને એ શક્તિનું સ્વરૂપ કેવું છે તો કહે છે કે સ્પર્શ રસ ગંધ અને વર્ણથી રહિત એવા આત્મપ્રદેશો સ્વરૂપ અમૂર્તત્વ શક્તિ છે। આનો વિસ્તાર આપણે ગુરુદેવ પાસેથી સમજીએ। પ્રવચન રત્નાકર ભાગ 11મો પાના નંબર 107 અમૂર્તત્વ શક્તિ। કર્મબંધના અભાવથી વ્યક્ત કરવામાં આવતા સહજ સ્પર્શ આદિ શૂન્ય એવા આત્મપ્રદેશો સ્વરૂપ અમૂર્તત્વ શક્તિ। ગુરુદેવ કહે છે કે જ્ઞાન લક્ષણથી લક્ષિત ભગવાન આત્મામાં એક અમૂર્તત્વ નામની શક્તિ છે અને આ શક્તિ ઇન્દ્રિય દ્વારા હાથ આવે એવી નથી, એટલે જે ઇન્દ્રિય ગ્રાહ્ય નથી, ઇન્દ્રિય દ્વારા પકડાય એમ નથી, ઇન્દ્રિય દ્વારા જાણવામાં આવે એવી નથી, અતિન્દ્રિય જ્ઞાન દ્વારા જ જે જાણવામાં અનુભવવામાં આવે છે એવા ભગવાન આત્માનો કે છે અમૂર્તત્વ સ્વભાવ છે। બધી જ શક્તિઓ, બધા જ ગુણો અતિન્દ્રિય જ્ઞાન દ્વારા જ જાણવામાં અનુભવવામાં આવે છે અને ભગવાન આત્માનો એવો સ્વભાવ છે, જેવા ગુણો છે એવો ભગવાન આત્માનો સ્વભાવ છે। એક અમૂર્તત્વ પણ શક્તિ છે, તો આત્માનો એવો અમૂર્તત્વ સ્વભાવ છે. કર્મબંધના અભાવથી તેનું વ્યક્ત રૂપે પરિણમન થાય છે. આત્મામાં અનંત શક્તિ છે અને એવા અનંત શક્તિને કારણે, એવા અનંત ગુણને કારણે એના પરિણમન સ્વરૂપો આત્માનો એવો સ્વભાવ છે, તો એમાં આ અમૂર્તત્વ પણ આત્માનો સ્વભાવ છે. પણ કહે છે કે કર્મબંધના અભાવથી તેનું વ્યક્ત રૂપે પરિણમન થાય છે. સ્વભાવ છે, અંદર શક્તિ રૂપે પડ્યું છે, છતાંય એ અનુભવમાં ક્યારે આવે છે એ વાત અહીંયા તો કરી છે કે કર્મબંધના અભાવથી તેનું વ્યક્ત રૂપે પરિણમન થાય છે. અવ્યક્તપણે અનુભવમાં ના આવે એમ તો અનંત ગુણ અનંત શક્તિઓ પડી જ છે, અને આ શક્તિની વ્યાખ્યામાં જે વાત લીધી છે કે એનું વ્યક્ત રૂપે પરિણમન ક્યારે થાય છે, તો કે કર્મબંધના અભાવથી તેનું વ્યક્ત રૂપે પરિણમન થાય છે. સમસ્ત કર્મોનો અભાવ થઈ અને સિદ્ધ દશા પ્રગટે છે ત્યારે સાક્ષાત પૂર્ણ અમૂર્ત વ્યક્ત થાય છે, પ્રગટ થાય છે. અમૂર્તપણું તો આત્માનો સ્વભાવ છે. આત્મપ્રદેશો એવા છે કે ઉદગળની જેમ રસ સ્પર્શ ગંધ વર્ણ સહિત નથી, એમાંનો એક પણ એમાં નથી, એવા આત્મપ્રદેશો છે, અમૂર્ત છે. એટલે આત્માનું સ્વરૂપ એવું છે, આત્માનો સ્વભાવ એ અમૂર્ત સ્વભાવ છે. એ અમૂર્તત્વ સ્વભાવ આત્માનો છે, અને એ સ્વભાવ એ છે કે કર્મબંધના અભાવથી એ વ્યક્ત રૂપે એનું પરિણમન થાય છે ત્યારે એ પ્રગટ થાય છે. અને ખાસ કરીને વિશેષતાથી જો કહેવું હોય તો એમ કહેવાય કે સમસ્ત કર્મોનો અભાવ થઈને સિદ્ધ દશા પ્રગટે છે ત્યારે સાક્ષાત પૂર્ણ અમૂર્તપણું વ્યક્ત થાય છે, પ્રગટ થાય છે. એનો અર્થ એમ નથી કે એ પહેલા એવું અમૂર્તપણું અનુભવમાં આવતું નથી, એમ નથી. એટલે ગુરુદેવ કહે છે કે ચોથે ગુણ સ્થાને જેટલો કર્મબંધનો અભાવ છે એટલું આ અમૂર્તત્વ શક્તિનું પરિણમન થાય છે. ચોથે ગુણસ્થાને સમ્યક દ્રષ્ટિને પણ જેટલો શુદ્ધ ભાવ છે એટલા પ્રમાણમાં એને નિદ્રા થાય છે, અને એમ એ કર્મબંધનો અભાવ છે, તો એ જેટલો કર્મબંધનો અભાવ છે એટલું આ અમૂર્તત્વ શક્તિનું પરિણમન થાય છે. અનંત ગુણોનો સમુદાય પ્રભુ આત્મા છે, તેની સન્મુખની દ્રષ્ટિ કરતા એટલે દ્રવ્ય દ્રષ્ટિ કરતા અનંત ગુણોનો એક એક અંશ પર્યાયમાં પ્રગટ થાય છે, અને ત્યારે ભેગી આ અમૂર્તત્વ શક્તિ પણ અંશે વ્યક્ત રૂપે પરિણમે છે. પણ અમૂર્તપણું પૂર્ણપણે ક્યારે પ્રગટ થાય છે, તો કે છે કે જ્યારે સિદ્ધ દશા પ્રગટે છે ત્યારે સાક્ષાત પૂર્ણ અમૂર્તપણું પ્રગટ થાય છે. પણ ચોથા ગુણ સ્થાને પણ જ્યારે નિર્મળ પરિણામ થાય છે ત્યારે બીજા અનંત ગુણોનું પરિણમન થાય છે, એ સાથે ભેગું આ અમૂર્તત્વ શક્તિનું પણ અંશે વ્યક્ત રૂપે પરિણમન થાય છે. આગળ કહે છે કે રાગથી ખસીને વિકાળી શુદ્ધ દ્રવ્યનો આશ્રય લેતા અનંત ગુણમાં અંશે અમૂર્તપણાનું વ્યક્ત પરિણમન થાય છે. આત્મપ્રદેશો રૂપ અમૂર્તપણું પ્રગટ થાય છે. આત્મા છે તો અમૂર્ત ચીજ, વાસ્તવમાં ખરેખર આત્મા તો અમૂર્ત જ છે, એમાં ક્યાંય મૂર્તિકપણું છે જ નહીં. એમાં સ્પર્શ રસ ગંધ વર્ણ એવા ગુણો છે જ નહીં. પણ કર્મના સંબંધથી તેને રૂપી પણ કહેવામાં આવે છે. અમૂર્ત ચીજ છે છતાં પણ કર્મના સંબંધથી તેને ઉપચારથી રૂપી પણ કહેવામાં આવે છે. વાસ્તવમાં એ રૂપી છે એમ નહીં. સમ્યક દ્રષ્ટિને જે રાગ આદિ ભાવ છે તેને પણ રૂપી મૂર્ત કહે છે. એટલે આ જે રાગનો ભાવ છે, શુભ ભાવ છે, એને પણ મૂર્તપણું કહે છે. આપણને તો એમ હોય કે સ્પર્શ રસ ગંધ અને વર્ણ હોય તો જ મૂર્તપણું મૂર્તિકપણું હોય, એ નથી તો અમૂર્તિકપણું. પણ એટલી એમથી વાત નથી, એટલેથી વાત પૂરી થતી નથી. અહીંયા તો કહે છે કે રાગાદી ભાવ છે એ પણ રૂપીપણું છે, એ પણ મૂર્તપણું છે. અને એમાં સમ્યક દ્રષ્ટિને પણ જે રાગ બાકી રહ્યો છે, રાગાદી ભાવ છે, તેને પણ રૂપી મૂર્ત કહે છે. રાગ એ પૂતગળના પરિણામ છે માટે તે રૂપી છે. રાગ બાકી રહ્યો છે તો એને પણ મૂર્તપણું કહ્યું, રૂપીપણું કહ્યું. કેમ કે રાગ એ પૂતગળના પરિણામ છે માટે તે રૂપી છે. પૂતગળના પરિણામ છે, શા માટે પૂતગળના પરિણામ કયા? કેમ કે એ પૂતગળનું લક્ષ કરતા એવા પરિણામ થાય છે. જીવમાં એવો કોઈ ગુણ કે શક્તિ નથી કે જેને કારણે એવા પરિણામ થાય. એ યોગ્યતા છે અને એવી યોગ્યતા પરનું લક્ષ કરતા થાય છે. એટલે કે કર્મના ઉદય છે તો એનું લક્ષ કરતા એવા પરિણામ થાય છે. એટલે એ કર્મ છે એ પૂતગળ છે તો એ પૂતગળના પરિણામ છે. રાગ છે તે પૂતગળના પરિણામ છે માટે એ જ્યાં સુધી રાગ ભાવ છે ત્યાં સુધી એ રૂપીપણું છે. દ્રવ્ય સ્વભાવની દ્રષ્ટિપૂર્વક જેટલી સ્વરૂપ લીનતા થાય છે તેટલો કર્મબંધનો અભાવ થાય છે અને તેટલા પ્રમાણમાં રાગનો પણ અભાવ થાય છે. એટલે તેટલા પ્રમાણમાં રાગના અભાવરૂપ જે શુદ્ધત્વ અથવા તો શુદ્ધ પરિણમન વ્યક્ત થાય છે તે અમૂર્તત્વ શક્તિનું પરિણમન છે. સાધકને ભલે પૂર્ણ પ્રગટ ન થાય તો પણ અંશે અમૂર્તત્વ શક્તિનું વ્યક્ત રૂપે પરિણમન થાય છે અને તે પરિણમન સ્પર્શ રસ ગંધ વર્ણથી રહિત હોય છે અને એમાં રાગ પણ નથી. એ વાત ગુરુદેવે વધારે વિસ્તારપૂર્વક આગળ સમજાવી છે. ગુરુદેવ કહે છે કે આશ્રવ અધિકારમાં આ વાત લીધી છે. ચોથા ગુણ સાને સમ્યક દ્રષ્ટિને આત્માની દ્રષ્ટિ થઈ છે એટલે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન પ્રગટ થયું છે, નિર્મળ પરિણામ થયા છે. તો એવા ચોથા ગુણ સાને દ્રવ્ય દ્રષ્ટિ થતાં જેટલા અંશે શુદ્ધિ પ્રગટ થાય છે તેટલા અંશે ત્યાં કંપનનો અભાવ થઈને અયોગપણું વ્યક્ત થાય છે. જેટલા અંશે શુદ્ધિ પ્રગટ થાય છે તેટલા અંશે ત્યાં કંપનનો અભાવ થઈને અયોગપણું વ્યક્ત થાય છે. તે જ પ્રમાણે અમૂર્તત્વ શક્તિનું પણ વ્યક્ત પરિણમન ચોથા ગુણસ્થાનમાં થાય છે. નિષ્ક્રિયત્વ શક્તિનું વર્ણન હવે પછી આવશે. આત્માનો અનુભવ થતાં જ્ઞાનીને પર્યાયમાં અંશે નિષ્ક્રિયત્વ શક્તિનું પરિણમન થાય છે, ત્યાં અકંપ દશા થાય છે. એટલે એ જ રીતે ચોથા ગુણસ્થાને આ અમૂર્તત્વ શક્તિનું અંશે પરિણમન પ્રગટ થાય છે. અહીંયા વાત તો એ કહેવી છે કે ચોથા ગુણસ્થાનની દશામાં નિર્મળ પરિણામ થાય છે તો એમાં બધી શક્તિઓનું પરિણમન ભેગું હોય છે. એટલે અહીંયા નિષ્ક્રિયત્વ શક્તિની વાત લીધી છે, પણ એનો વિસ્તાર તો જયારે એ શક્તિની વાત આવશે ત્યારે કરીશું. અહીંયા તો કહેવું એટલું જ હતું કે અમુક્તત્વ શક્તિનું પણ વ્યક્ત પરિણમન ચોથા ગુણસ્થાનમાં થાય છે. આગળ કહે છે કે આ બધું તત્વજ્ઞાન સાધક દશામાં એને સમજવું જોઈએ, આ બધો અભ્યાસ કરવો જોઈએ. કેમ કે સમ્યક દર્શન પ્રગટ કરવું છે તો આ બધું સમજવું પડશે. આત્માનો જેવો સ્વભાવ છે એને સમજવો પડશે. અનંત ગુણ છે તો અનંત ગુણનું પરિણમન એવો આત્માનો સ્વભાવ છે એને એને સમજવો પડશે. એટલે ગુરુદેવ કહે છે કે આ બધો અભ્યાસ કરવો જોઈએ. ભાઈ આપણે પરિણામ શક્તિની વાત વખતે એમ વાત કરી હતી કે દિવ્યંતને સમ્યક દર્શન થાય છે અથવા તો સંકિતિ એ તિર્યંચ હોય છે તો એના ભાવવાસનની વાત ગુરુદેવે કરી હતી. તો અહીંયા એ વાતને અહીંયા જુદી રીતે સમજાવે છે. ગુરુદેવ કહે છે કે ભાઈ તિર્યંચને સમ્યક દર્શન થાય છે પણ તેને બીજા શલ્ય હોતા નથી. શરીર આદિમાં એકત્વ બુદ્ધિનું એક જ શલ્ય હોય છે અને તે સમ્યક દર્શન થતાં છૂટી જાય છે. જ્યારે અહીં મનુષ્યપણામાં તો ઘણા શલ્ય છે અને ઘણા બધા વિપરીત દુરાગ્રહો છે, આગ્રહો છે, પૂર્વાગ્રહો છે, ઘણું ઘણું છે. મનુષ્યપણામાં તો એ બુદ્ધિશાળી થયો છે ને, એટલે એની બુદ્ધિ વિપરીત ભાવે થાય છે એટલે એને ઘણા શલ્યો ઘૂસી ગયા છે. જાત જાતની એ દલીલો કરે છે. કેટલી એ પ્રકારની ઊંધી માન્યતાઓને એ પોતે જાતે જ સમર્થન આપે છે. શાસ્ત્રકારે શું વાત કરી છે, જિનેશ્વર ભગવાનની વાણીમાં શું વાત આવી છે એ તો એને સમજવી નથી. અને જરાક બુદ્ધિ મળી છે તો એ બુદ્ધિ દ્વારા એ અનેક પ્રકારની વિપરીત માન્યતાઓ કરે છે. એમ એને ઘણા શલ્ય અને ઘણા બધા વિપરીત આગ્રહ હોય છે. મનુષ્યની તો આવી દેશા છે. વિર્યંતને બીજા શલ્ય ઓછા છે. ગુરુદેવ તો કહે છે કે એને બીજા શલ્ય હોતા નથી. શરીર આદિમાં એકત્વ બુદ્ધિ એક જ શલ્ય છે, એ મુખ્યપણે છે વિર્યંતને. અને એ તો મનુષ્યને પણ ક્યાં નથી, મનુષ્યને પણ શરીર સાથે એકત્વપણું તો છે, પણ એ એકત્વપણાની સાથે એને મમત્વ એટલું છે, એની સાથેને સાથે મમત્વ મારાપણું, શરીર સિવાય બીજા બધા કેટલાય પદાર્થોમાં મારાપણાનો જે ભાવ છે એ પડ્યો છે, એને લીધે એ વિપરીત માન્યતાઓને છોડી શકતો જ નથી અને પોતેને પોતે જાતે જ એ માન્યતાઓને એ સમર્થન આપ્યા કરે છે અને એમ આખું જીવન પૂરું કરે છે. આમ જ હોય, આમ જ હોય, આમ જ હોય. એટલે કહે છે ગુરુદેવ કે ભાઈ મનુષ્યપણામાં તો ઘણા શલ્ય અને ઘણા બધા વિપરીત આગ્રહ હોય છે. કેટલાય પ્રકારના પૂર્વાગ્રહો સહિત એ ધર્મને સમજવાનો પ્રયત્ન કરે છે એટલે કાંઈ સમજતો નથી. ભાઈ કોરી પાટી કરીને ધર્મ સમજવો જોઈએ, પૂર્વાગ્રહોને છોડી દેવા જોઈએ. પોતે જ્યાં જન્મ્યો છે, જે જગ્યાએ જ્યાં જન્મ્યો છે ત્યાં એ જે સંપ્રદાયની માન્યતા હતી, જે કુટુંબમાં જે સંપ્રદાયની માન્યતા હતી એને જે પોતાનો ધર્મ માની લે છે એ મોટામાં મોટી ભૂલ છે. જિનેશ્વર ભગવાને ધર્મનું જે સાચું સ્વરૂપ કહ્યું છે એ જ સ્વીકારે હોય, એ સિવાય આ સંપ્રદાયની વાત બિલકુલ સ્વીકારવી જોઈએ નહીં. પણ મોટાભાગના જીવો જ્યાં જન્મ્યા છે અને ત્યાં જે માન્યતાઓ ચાલે છે એને છોડતા નથી, એને પકડી રાખી અને પછી ધર્મને સમજવા જાય છે. એટલે પૂર્વાગ્રહ સહિત ધર્મના સ્વરૂપને સમજવાનો પ્રયત્ન કરે છે, માટે ધર્મનું સાચું સ્વરૂપ સમજાતું નથી. એટલે મહાપુરુષો તો એમ કહે છે કે ભાઈ કે બધા શલ્યોને છોડી દે, બધી વિપરીત માન્યતાઓને છોડી દે, બધા તારા પૂર્વાગ્રહોને એક બાજુ મૂકી દે અને તું સરળ ભાવે અમારી પાસે આવ અને અમે જે જિનેશ્વર ભગવાનની વાણી કહીએ છીએ એને સમજી અને એનો સ્વીકાર કર. કેમકે સમજવા માટે એને બુદ્ધિ તો મળી છે, પણ પેલા પૂર્વાગ્રહો છે ને, કે પૂર્વાગ્રહો એને એની બુદ્ધિને સાચા જ્ઞાન તરફ, સાચા ધર્મ તરફ વળવા દેતા નથી. એટલે મનુષ્યને તો ઘણું મુશ્કેલ થઈ જાય છે. જો સંઘની પણ મળ્યું છે, એમાં મનુષ્ય તો સૌથી વધુ બુદ્ધિશાળી સંઘની પચેન્દ્રિય છે, તો એ સૌથી વધુ બુદ્ધિશાળી સંઘની પચેન્દ્રિય છે, એને વધારે પુરુષાર્થ કરવાની જરૂર છે. કેમકે એને જે પૂર્વાગ્રહો બંધાયા છે, વિપરીત માન્યતાઓ છે, એને એને પહેલા તો છોડવી પડશે. અનેક વિવિધ શલ્યને એને દૂર કરવા પડશે, અને એને માટે એને તત્વજ્ઞાનનો બરાબર અભ્યાસ કરવો પડશે. ગુરુની સમીપમાં રહીને તત્વજ્ઞાનનો, જીનવાણીનો બરાબર અભ્યાસ કરવો પડશે. એટલે ગુરુદેવ કહે છે કે ભાઈ, તારે બધો અભ્યાસ કરવો જોઈએ, એ વિના મિથ્યા માન્યતા જશે નહીં. અહીંયા 108માં પાના ઉપર ગુરુદેવ આગળ સમજાવે છે કે જ્ઞાન સ્વરૂપી આત્મા સદાય અમૂર્ત જ છે. ભગવાન આત્માનો જ્ઞાન સ્વભાવ છે, અને એ અમૂર્ત જ છે, અને અમૂર્તિકપણું જ છે. અમૂર્તત્વ એ એનો સ્વભાવ છે, અને તે ગુણ પર્યાયમાં વ્યાપે છે. અમૂર્તત્વ આત્માનો સ્વભાવ છે, અને તે ગુણ પર્યાયમાં વ્યાપે છે, જેથી તેના ગુણો અમૂર્ત અને પર્યાયો પણ અમૂર્ત છે. જો ગુણો પણ દેખાય છે, પર્યાયો દેખાય છે, ગુણો કે પર્યાયો કાંઈ દેખાતું નથી. મૂર્તિકની જેમ એ કાંઈ ઇન્દ્રિય દ્વારા ગુણો કે પર્યાયો કાંઈ દેખાતા નથી. એટલે કે અમૂર્તપણું જે છે એ ગુણોમાં અને પર્યાયોમાં વ્યાપે છે. ગુરુદેવ કહે છે કે ભાઈ, જ્ઞાન માત્ર ભાવમાં મૂર્તપણાનો પ્રવેશ જ નથી. આત્મા તો જ્ઞાન માત્ર છે, તેમાં આ મૂર્તપણાનો પ્રવેશ જ નથી. તેમાં કર્મનો સંબંધ અને દેહનો સંબંધ ક્યાંય આવતો નથી. ભગવાન આત્માને ખરેખર જોઈએ તો કર્મનો સંબંધ પણ નથી, એટલે કે આ નામ કર્મનો પણ સંબંધ નથી, એટલે દેહનો, શરીરનો પણ સંબંધ નથી. એ તો અશરીરી છે. અશરીરી ચૈતન્ય બિંબ, બિન મૂરત, ચિન મૂરત પ્રભુ, તેને મૂર્ત દેહના સંબંધથી ઓળખવો એ તો કલંક છે. મૂર્તિકપણું તો પૂતગળને છે ને, અને આ દેહ છે તો એ પૂતગળનો સ્કંધ છે. તો કહે છે કે એવા પૂતગળના સ્કંધને, કે જે મૂર્ત છે, એવા મૂર્ત દેહને આત્માની ઓળખાણ કહેવી, એટલે આત્માને એવા દેહના સંબંધથી ઓળખવો એ તો કલંક છે, એ મિથ્યાભાવ છે. દેહ દ્વારા આત્માને ઓળખવો એ તો મિથ્યાભાવ છે. આત્મા તો ભગવાન આત્મા ચૈતન્ય બિંબ છે, અમૂર્ત છે, ચિન્મૂર્ત પ્રભુ છે. ગુરુદેવ કહે છે કે ભાઈ, પોતાની અનંત ચૈતન્ય શક્તિમાં ભગવાન આત્માએ મૂર્તપણાને, એટલે દેહને, કર્મને અને રાગાદી વિકારોને કદી ગ્રહણ કર્યા જ નથી. મૂર્તપણું ક્યાં ક્યાં છે? આ પૂતગળમાં છે, એટલે દેહમાં પણ છે, આ કર્મમાં પણ છે, અને આ જે શુભાશુભ ભાવ, રાગાદી વિકાર, એને પણ મૂર્ત કહ્યો. એટલે એમાંની એક પણ વસ્તુને આત્માએ ગ્રહણ કરી જ નથી. એ મૂર્તપણાને આત્માએ ગ્રહણ કર્યું નથી એમ કહેતા એ સમજાય છે કે આત્માએ દેહને ગ્રહણ કર્યો નથી, આત્માએ કર્મને ગ્રહણ કર્યા નથી, આત્માએ રાગાદી વિકારને ગ્રહણ કર્યો નથી. ભગવાન આત્મા તો ત્રિકાળ શુદ્ધ છે, એ તો સદાય અમૂર્તપણે શોભી રહ્યો છે. અત્યારે, હમણાં પણ, અત્યારે, હમણાં પણ, અત્યારે સંસારી અવસ્થા છે ત્યારે પણ શુદ્ધ નહીંથી જોતા આત્મા કર્મના સંબંધથી રહિત છે, એટલે અબદ્ધ સ્પષ્ટ અને રાગના સંબંધ રહિત છે. ધર્મી જીવ અંતરદ્રષ્ટિ વડે પોતાના આત્માને કર્મના સંબંધ વગરનો અમૂર્ત અનુભવે છે. ત્રિકાળી દ્રવ્ય ભગવાન આત્મા ત્રિકાળ અમૂર્ત અને તેની સ્વભાવ દ્રષ્ટિમાં જે નિર્મળ પર્યાય પ્રગતિ તે પણ અમૂર્ત. હા, ત્રિકાળી દ્રવ્ય ભગવાન આત્મા છે એ ત્રિકાળ અમૂર્ત છે અને તેની સ્વભાવ દ્રષ્ટિમાં એટલે એનું લક્ષ કરતા જે નિર્મળ પરિણામ થાય છે એ નિર્મળ પર્યાય પ્રગટ થાય છે એ પર્યાય પણ અમૂર્ત છે. કર્મ અને વર્ણ આદિ ભાવોથી રહિત છે ભગવાન આત્મા એ અમૂર્ત છે, એટલે કર્મથી પણ રહિત અને વર્ણ આદિ ભાવોથી પણ રહિત છે. આ બધું છે છતાં પણ અત્યારે તો આત્મા કર્મના સંબંધ વાળો છે એટલે દેહ વાળો છે, એટલે એ અપેક્ષાએ એને મૂર્ત પણ કહેવાય છે. અને અત્યારે એ દેહ આપના સંબંધ વાળો છે, કર્મના સંબંધ વાળો છે, વિકારી છે એમ જ જે અનુભવ્યા કરે છે અને આત્માના શુદ્ધ સ્વરૂપને જે માનતો નથી, સ્વીકારતો નથી, અનુભવતો નથી, એ તો અવિવેકી છે, એ વિવેક રહિત છે. એને આત્મા અને અનાત્માનો વિવેક જ નથી, એ નિત્યાદ્રષ્ટિ છે. કહે છે અહીંયા કે ત્રિકાળી દ્રવ્ય ભગવાન આત્મા ત્રિકાળ અમૂર્ત અને તેની સ્વભાવ દ્રષ્ટિમાં જે નિર્મળ પર્યાય પ્રગતિ તે પણ અમૂર્ત આવું સ્વરૂપ છે. હવે આવું છે છતાં પણ દેહ એટલે આ શરીર, કર્મ અને આ વર્ણ આદિ ભાવોથી એ રહિત છે, છતાં એને એના વાળો સમજે, કર્મ વાળો સમજે, દેહ વાળો સમજે, દેહ સહિત સમજે, વિકારી ભાવો સહિત સમજે અને એમ જ જે અનુભવ્યા કરે એને આત્મા અને અનાત્માનો વિવેક નથી. આ વાત કરી એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે તો શાસ્ત્રોમાં જીવને મૂર્ત પણ કહ્યો છે ને? ગુરુદેવ કહે છે કે હા કહ્યો છે. સંસાર દશામાં જીવને મૂર્ત કર્મો સાથે નિમિત્ત સંબંધ છે, તેથી તેનું જ્ઞાન કરાવવા ઉપચારથી તેને મૂર્ત કહ્યો છે. તો પણ નિશ્ચયથી જેનો સદાય અમૂર્ત સ્વભાવ છે અને ઉપયોગ ગુણ વડે જે સમસ્ત અન્ય દ્રવ્યોથી અધિક છે એવા જીવને વર્ણ આદિ રૂપ મૂર્તિપણું જરાય નથી. સમયસાર ગાથા 62માં આ સ્પર્શ રસ ગંધ વર્ણ આદિ ભાવો સાથે જીવનું તાદાત્મ્ય માનનારને કહ્યું છે. શું કહ્યું છે? કે હે મિથ્યા અભિપ્રાય વાળા, જો તું એમ માને કે આ વર્ણ આદિ સર્વ ભાવો જીવ જ છે, અર્થાંત જીવ મૂર્ત જ છે, તો તારા મતમાં જીવ અને અજીવનો કાંઈ ભેદ રહેતો નથી. શું કહ્યું છે 62મી ગાથામાં? કે વર્ણ આદિ ભાવો સાથે જીવનું તાદાત્મ્ય માને છે એને એમ કહ્યું કે હે મિથ્યા અભિપ્રાય વાળા, જો તું એમ માને કે આ વર્ણ આદિ સર્વ ભાવો જીવ જ છે, અર્થાંત જીવ મૂર્ત જ છે, તો તારા મતમાં, તારી માન્યતામાં જીવ અને અજીવનો કાંઈ ભેદ રહેતો નથી. તને જીવ અને અજીવનો ભેદ ખબર નથી, તું આત્મા અને અનાત્માનો વિવેક ચૂક્યો છે. શું આત્મા છે અને શું અનાત્મા છે એનો તને વિવેક નથી. વળી સંસારી જીવો મૂર્ત છે એમ જો તું કહે તો મૂર્ત તો પૂદગળ જ છે, મૂર્ત હોય એ તો પૂદગળ જ હોય, તેથી તારી માન્યતામાં પૂદગળ છે એ જીવ ઠર્યો. કેમ કે મૂર્તપણું તો પૂદગળને છે એટલે જો તું એમ માનતો હોય કે સંસારી જીવો મૂર્ત છે એમ જો તું કહે તો પછી તારી માન્યતા પ્રમાણે ઉદગળ છે એ જીવ થયા, જુદો જીવ તો રહ્યો નહીં. એટલે આમ અનેક પ્રકારે વિપરીત માન્યતા થાય છે અને એમ એ મિથ્યા માન્યતામાં એ જીવ સમ્યક દર્શન વિના ભવના ભ્રમણ કરે છે. એટલે ગુરુદેવ સમજાવે છે કે એટલું જ નહીં પણ તું જીવને એમ માનીશ, મૂર્ત માનીશ, તો પછી મોક્ષ દશામાં પણ મોક્ષ એ પૂતગળનો જ થયો એમ જ પછી એનો અર્થ થશે. માટે તારી એ માન્યતા છોડવા જેવી છે. ન્યાય તો આ છે કે મોક્ષ દશામાં કે સંસાર દશામાં, સિદ્ધ દશામાં હોય કે સંસારી દશામાં હોય, ભગવાન આત્મા સદાય અમૂર્ત જ છે. ભગવાન આત્માનો સદા અમૂર્ત સ્વભાવ જ છે, એને ક્યારે મૂર્ત પણ છે જ નહીં. એ કર્મ સહિત છે, શરીર સહિત છે, તો એને ઉપચારથી મૂર્ત કહેવાય, પણ વાસ્તવમાં આત્મા તો સંસાર અવસ્થામાં શરીર સાથે રહ્યો છે. એટલે મૂર્તપણું તો એ શરીરનું ભૂતગળનું જ છે, આત્માને મૂર્તપણું નથી. આત્મા સદાય અમૂર્ત જ છે. આગળ કહે છે, કર્મબંધના અભાવથી વ્યક્ત કરવામાં આવતા સહજ સ્પર્શ આદિ શૂન્ય એવા આત્મપ્રદેશો સ્વરૂપ અમૂર્તત્વ શક્તિ એમ કહી ત્રિકાળી શક્તિ અને તેની નિર્મળ પર્યાય બતાવી છે. તેમજ સંસાર દશામાં કર્મબંધનું નિમિત્ત પણ છે એમ પણ બતાવ્યું છે. જો વ્યાખ્યાની અંદર આ બે વાત સમાઈ જાય છે, એક તો ત્રિકાળી શક્તિની વાત કરી તે અને તેની નિર્મળ પર્યાય એ વાત કરી, અને બીજી વાત એ કરી કે સંસાર દશામાં કર્મબંધનું નિમિત્ત પણ છે એ પણ ત્યાં બતાવી દીધું. કેમ કે શરૂઆત જ એ રીતે કરી કે કર્મબંધના અભાવથી વ્યક્ત કરવામાં આવતા, એટલે એ વાત પણ ત્યાં આવી ગઈ કે સંસાર દશામાં કર્મબંધનું નિમિત્ત પણ છે એમ પણ બતાવ્યું છે. આત્માને સંસાર દશા છે ત્યારે તેના નિમિત્તરૂપ કર્મનો સંબંધ પણ છે, પણ તે કૃત્રિમ ઉપાધિરૂપ છે, એ એનું મૂળ સ્વરૂપ નથી. એટલે એ જે સંબંધ છે તે શાશ્વત નથી, એ સંબંધ પણ ક્ષણિક છે. સંસાર દશા છે તો એના નિમિત્ત રૂપે એ કર્મનો સંબંધ છે, અને સંસાર દશા મટી અને સિદ્ધ દશા થાય છે તો પછી એવો કર્મનો સંબંધ રહેતો પણ નથી. એટલે આ કર્મનો સંબંધ છે એ કૃત્રિમ છે, ઉપાધિરૂપ છે, અને તે અભૂતાર્થ છે, એ ભૂતાર્થ નથી. જે જીવ પોતાની અવસ્થાની અશુદ્ધતાને તથા તેના નિમિત્તને જેમ છે તેમ જાણી તથા પોતાની શક્તિને ઓળખી શક્તિવાન નિજ આત્મદ્રવ્યના આશ્રય પરિણમે છે, તેને અશુદ્ધતા ટળી શુદ્ધતા પ્રગટે છે. જે જીવ પોતાની અવસ્થાની અશુદ્ધતાને, પોતાની વર્તમાન અવસ્થા છે તો એ અવસ્થામાં એને જે અશુદ્ધતા છે એ અશુદ્ધતાની વાત કરી છે, કે જે જીવ પોતાની અવસ્થાની અશુદ્ધતાને તથા એ અશુદ્ધતાના નિમિત્તે, એ અશુદ્ધતા જે છે તેના નિમિત્તે જે કંઈ બીજું છે, શરીર આદિ છે, એ બધાને જેમ છે તેમ જાણી અને સાથે પોતાના સ્વરૂપને પણ જાણીને, એટલે કે પોતાને અનંત શક્તિઓનો સમૂહ એમ જાણીને અને એવા અનંત શક્તિના સમૂહમાં અનંત જે શક્તિઓ છે એને પણ ઓળખીને, જે શક્તિવાન એવા નિજ આત્મદ્રવ્યનો આશ્રય કરે છે, એની સન્મુખતા કરે છે અને એમ પરિણમે છે, એને અશુદ્ધતા ટળી અને શુદ્ધતા પ્રગટે છે, અને ત્યારે કર્મબંધના અભાવપૂર્વક આત્મપ્રદેશો સહજ સ્વાભાવિક અમૂર્તપણે વ્યક્ત થાય છે. આમ સહજ સ્પર્શ આદિ શૂન્ય આત્મપ્રદેશો સ્વરૂપ અમૂર્તિક પણ વિકાળ છે તે પર્યાયમાં વ્યક્ત થાય છે. નિર્મળ પરિણામ થાય છે ત્યારે અંશે આવી વ્યક્તતા થાય છે. આગળ કહે છે, ચૈતન્ય મૂર્તિ પ્રભુ આત્મા સદાય અમૂર્ત છે અને આ શરીર તો મૂર્ત જ છે. એટલે શરીર અને આત્મા એ જુદા છે, ભિન્ન છે, એ વાત પણ આ શક્તિનો વિચાર કરતા ખ્યાલમાં આવે છે. એવું ભેદ જ્ઞાન સહજ જ થઈ જાય છે કે આ શરીર છે એ પુદ્ગલનો સ્કંધ છે, એ મૂર્ત છે, ત્યારે ભગવાન આત્મા તો અમૂર્ત છે. કહે છે કે ચૈતન્ય મૂર્તિ પ્રભુ આત્મા સદાય અમૂર્ત છે અને આ શરીર તો મૂર્ત જ છે. અત્યારે પણ બંનેના લક્ષણ જુદા છે. ભગવાન આત્મા ચેતન છે, જ્યારે આ શરીર છે તે જડ છે, મૂર્ત છે. ભગવાન આત્મા અમૂર્ત ચેતન છે, એમના લક્ષણો જુદા છે. અને લક્ષણ ભેદ વડે બંનેની ભિન્નતા જાણીને ગુરુદેવ ઉપદેશ આપે છે કે ભાઈ તું મૂર્ત શરીરનો પાડોશી થઈ જા. પાડોશી થઈ જા એટલે તું એની સાથે છે, એની બાજુમાં છો, તું એ રૂપે નથી, મૂર્ત શરીરનો પાડોશી થઈ જા. શરીર સાથે જીવને એકત્વ હોય છે. સંસાર અવસ્થામાં શરીર સાથે એકત્વ છે અને એ એકત્વ જ્યાં સુધી તૂટે નહીં ત્યાં સુધી કોઈ જીવ સમ્યક દર્શન પ્રગટ કરી શકતો નથી. શરીર સાથેનું એકત્વ, શરીર સાથેનું એકત્વ અને એને કારણે એ શરીર અને શરીર સાથે રહેલા જે સંયોગો એ બધામાં એને મમત્વ પણ છે. એટલે જ્યાં સુધી એ શરીર સાથેનું એકત્વ એને તૂટે નહીં ત્યાં સુધી સમ્યક દર્શન થાય નહીં. કેમ કે શરીર એટલે પોતે એમ માને છે ને, શરીર અને આત્મા એક, એનું નામ શરીર સાથેનું એકત્વ. એટલે સૌથી પહેલી વાત તો જીવે આ સમજવાની છે કે શરીરથી જુદો પોતે ભગવાન આત્મા છે. આવો નિર્ધાર ન થાય ત્યાં સુધી એ સમ્યક દર્શન પ્રગટ કરી શકે નહીં. જ્યાં સુધી એ એમ માને કે શરીર એટલે હું, એવી જ્યાં સુધી એની માન્યતા હોય ત્યાં સુધી એ શુદ્ધ આત્માને જાણતો નથી અને શુદ્ધ આત્માના સ્વરૂપને જાણ્યા વિના એ લક્ષ્ય કોનું કરશે? એ કોનું લક્ષ્ય કરશે? શરીરનું લક્ષ્ય કરશે. અહીંયા શરીરનું લક્ષ્ય કરવાની વાત નથી. શરીરના લક્ષ્ય જે કંઈ થાય એ કંઈ ધર્મ નથી. આત્માના લક્ષ્ય જે થાય તે ધર્મ છે. એટલે ગુરુદેવ કહે છે કે જે શરીર સાથે તું રહ્યો છો એ શરીર સાથે રહ્યો છો એમ સમજીને શરીરનો પાડોશી થઈ જાય. એટલે પાડોશી સાથે આપણે કેવો સંબંધ હોય? પાડોશીના સુખે દુઃખે આપણે કાંઈ સુખી દુઃખી થતા નથી. પાડોશી છે એના સુખે દુઃખે આપણે કાંઈ સુખી દુઃખી થતા નથી. પાડોશી સાથેનો વ્યવહાર કેવો હોય છે? પાડોશી સાથેનો સંબંધ કેવો હોય છે? એ કાંઈ અતૂટ સંબંધ નથી, એ સંયોગી સંબંધ છે. એ સંયોગ છે એટલે એ પાડોશી છે. સંયોગો બદલાય તો બીજા પાડોશી પણ હોય. ગુરુદેવ કહે છે કે ભાઈ તું મૂર્ત શરીરનો પાડોશી થઈ જાય. એટલે કે શરીર સાથેનું એકત્વ મમત્વ છોડ. જેવા સિદ્ધ પ્રભુ અમૂર્ત તેવો જ તું અમૂર્ત છો. એટલે તારે એવું અમૂર્ત પણું જ છે. તું શરીરમાં એકત્વ કરે છે એટલે તને અંદરમાં એમ છે કે તારે મૂર્ત પણું છે. માટે મૂર્ત શરીરની ક્રિયાથી ભિન્ન એવા તારા ચૈતન્ય સ્વરૂપને જાણ. તું સિદ્ધ સમાન અમૂર્ત જ છો. આ શરીર અને મન, વાણી, ઇન્દ્રિય આદિ એ બધા મૂર્ત પદાર્થો, એ કંઈ તારા નથી. માટે ત્યાંથી લક્ષ હટાવી ઉપયોગને, તારા જ્ઞાન દર્શનના ઉપયોગને સ્વસ્વરૂપમાં જોડી દે. કૃપા કરીને ગુરુદેવ કહે છે, અરે રે વિજ્ઞાન ઘન પ્રભુ આત્મા મૂર્ત કલેવરમાં મૂર્છાઈ જાય એ તો મહાકલંક અને મહાવિપરીતતા છે. આગળ 109માં પાના પર બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે આત્માની પર્યાયમાં વિકાર છે, આત્માના દ્રવ્યમાં વિકાર નથી, આત્માના સ્વરૂપમાં કાંઈ વિકાર નથી. જે વિકાર છે છે તો ક્ષણિક છે કે એ સમયની યોગ્યતા છે અને એ પર્યાયમાં છે. પૂછે કે ભાઈ આત્માની પર્યાયમાં વિકાર છે, કર્મનો સંબંધ છે અને એમ જાણવું એ વ્યવહાર છે, અને ચૈતન્ય મૂર્તિ પ્રભુ આત્મા વિકાર અને બંધનથી રહિત છે એવા એના ચિન્હ માત્ર સ્વભાવને જાણવો તે નિશ્ચય છે. શું કહ્યું? કે આત્માની પર્યાયમાં વિકાર છે, કર્મનો સંબંધ છે એમ જાણવું તે વ્યવહાર છે, અને ચૈતન્ય મૂર્તિ પ્રભુ આત્મા વિકાર અને બંધનથી રહિત છે એવા એના ચિન્હ માત્ર સ્વભાવને જાણવો તે નિશ્ચય છે. આત્માને કઈ રીતે જાણવો, શું જાણવું? આત્માના સ્વભાવને જાણવો, આત્માના સ્વરૂપને જાણવું, અનુભવવું એ નિશ્ચય છે. ત્યાં જે જીવ એકાંતે વ્યવહારને જ સ્વીકારી તેના આશ્રયમાં અટકી રહે છે તે સંસારી મિથ્યાદ્રષ્ટિ છે, અને જે જીવ ચિન્હ માત્ર શુદ્ધ આત્મદ્રવ્યનો આશ્રય કરે છે તે સમ્યક દ્રષ્ટિ છે, ધર્માત્મા છે. તેને શુદ્ધ દ્રવ્યના આશ્રયે પર્યાય નિર્મળ નિર્મળ થતી જાય છે અને કર્મ સાથેનો સંબંધ ઘટતો જાય છે, મટતો જાય છે, અને ક્રમે સાક્ષાત સિદ્ધ દશાની પ્રાપ્તિ થાય છે. ત્યાં આત્માનો અમૂર્ત સ્વભાવ પૂર્ણ ખીલી જાય છે. આવો માર્ગ છે. યોગસારમાં યોગીન્દ્ર દેવે કહ્યું છે કે ધ્યાન વડે અભ્યંતરે દેખે જે અશરીર, શરમજનક જન્મો ટળે પીએ ન જનની ક્ષીર. શું કહ્યું છે? ધ્યાન વડે અભ્યંતરે દેખે જે અશરીર, શરમજનક જન્મો ટળે પીએ ન જનની ક્ષીર. કહે છે કે ભાઈ ભાવથી છૂટવું હોય, અશરીરી થવું હોય, સિદ્ધ થવું હોય તો ધ્યાન વડે તારા અંતરમાં અશરીરી જ્ઞાન સ્વભાવને દેખ. તેને ધ્યાતા, તેનું ધ્યાન કરતા પરમ સુખમય અશરીરી સિદ્ધ દશા પ્રગટ થશે, અને પછી ફરીવાર ભવના ભ્રમણ નહીં થાય, એટલે બીજી માતાનું દૂધ નહીં પીવું પડે. આ પ્રમાણે આ અમૂર્ત શક્તિ પૂરી થઈ. હવે અમૂર્તત્વ શક્તિ પછી 21મી શક્તિ છે અકર્તૃત્વ શક્તિ, અને પછી 22મી અભોક્તૃત્વ શક્તિ. અકર્તૃત્વ શક્તિ તો કર્તા કર્મ અધિકારમાં પણ ઘણા વિસ્તારપૂર્વક આપણે એ અપેક્ષાથી સમજાય છીએ. કર્તા કર્મ અધિકારની અંદર અકર્તાની જે વાત કરી ત્યાં પણ આ શક્તિની વાત આવી જાય છે. આપણે ક્રમબદ્ધ પર્યાયની વાત કરી, અકર્તા ભાવની વાત કરી ત્યારે પણ આ શક્તિની જ વાત ખરેખર તો કરી છે કે જે અંદરમાં પડ્યું છે, પણ અત્યારે આપણે એ અકર્તૃત્વ શક્તિ તરીકે એને સમજવાનું છે. અકર્તા ભાવ અને એ બધી વાતને આપણે સમજ્યા છીએ, પણ અહીંયા હવે એને શક્તિ તરીકે સમજવાનું છે કે અકર્તૃત્વ શક્તિ છે એટલે એ આત્માનો સ્વભાવ છે. અકર્તાપણું તો એ શક્તિને કારણે આત્મામાં પડ્યું જ છે, માત્ર એને પર્યાયમાં પ્રગટ કરવાનું છે. આપણે કહીએ છીએ કે અકર્તા ભાવ પ્રગટ કર, અકર્તા ભાવ પ્રગટ કર્યા વિના સમ્યક દર્શન નહીં થાય, અને અકર્તા ભાવ કઈ રીતે આવે એ બધી વાત આપણે કરીએ છીએ. પણ એ અકર્તા ભાવ આવે એનું મૂળ કારણ શું છે? તો કે આત્માનો એ સ્વભાવ છે. અકર્તા તો આત્માનો એ સ્વભાવ છે, કેમ કે અકર્તૃત્વ શક્તિ આત્મામાં પડી છે. તો એવી આ અકર્તૃત્વ શક્તિનો વિસ્તાર સમજીએ. અમૃતચંદ્રાચાર્ય ભગવાન અહીંયા કહે છે કે સમસ્ત કર્મથી કરવામાં આવતા નાતૃત્વ માત્રથી જુદા જે પરિણામો, તે પરિણામોના કરણના ઉપરમ સ્વરૂપ અકર્તૃત્વ શક્તિ. જે શક્તિથી આત્મા જ્ઞાતાપણા સિવાયના કર્મથી કરવામાં આવતા પરિણામોનો કર્તા થતો નથી એવી અકર્તૃત્વ નામની એક શક્તિ આત્મામાં છે. શું સમજાયું છે? કે જે શક્તિથી આત્મા જ્ઞાતાપણા સિવાયના, એટલે જ્ઞાતાપણા સિવાયના બીજા બધા કર્મથી કરવામાં આવતા પરિણામોનો કર્તા થતો નથી, એવી અકર્તૃત્વ નામની એક શક્તિ આત્મામાં છે. એટલે વ્યાખ્યામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાને કહ્યું કે સમસ્ત કર્મથી કરવામાં આવતા, અને પછી સાથે એ વાત પણ લીધી કે જ્ઞાતાપણા સિવાયના જે કહ્યું, તો એ વાત પણ અહીંયા અમૃતચંદ્રાચાર્ય ભગવાને વ્યાખ્યામાં લીધી. શું લીધી? કે જ્ઞાતૃત્વ માત્રથી જુદા સમસ્ત કર્મથી કરવામાં આવતા પરિણામો પણ એ જ્ઞાતૃત્વ માત્રથી જુદા, એટલે જ્ઞાતાપણા સિવાયના સમસ્ત કર્મથી કરવામાં આવતા જ્ઞાતૃત્વ માત્રથી જુદા જે પરિણામો, તે પરિણામોના કરણના ઉપરમ સ્વરૂપ, ઉપરમ સ્વરૂપ એટલે કે એની નિવૃત્તિ સ્વરૂપ, એ કરણના ઉપરમ સ્વરૂપ એટલે કે તે પરિણામોના કરવાની નિવૃત્તિ સ્વરૂપ, જે પરિણામો છે સમસ્ત કર્મથી કરવામાં આવે છે, એ બધા જ પરિણામો કે જે નાતૃત્વ માત્રથી જુદા છે, એ પરિણામોના કરણના ઉપરમ સ્વરૂપ, એ પરિણામોના કરવાની નિવૃત્તિ સ્વરૂપ આ અકર્તૃત્વ શક્તિ છે. જે શક્તિથી આત્મા જ્ઞાતાપણા સિવાયના, જ્ઞાન કરવા સિવાયના કર્મથી કરવામાં આવતા સમસ્ત પરિણામોનો કર્તા થતો નથી, એવી અકર્તૃત્વ નામની એક શક્તિ આત્મામાં પડી છે. ગુરુદેવ પાસેથી એનો વિસ્તાર સમજીએ. પ્રવચન રત્નાકર ભાગ 11મો પાના નંબર 109. ગુરુદેવ સમજાવે છે કે જુઓ, કર્મના નિમિત્તના આશ્રયથી કરવામાં આવતા, કર્મના નિમિત્તે એટલે શું? તો કે કર્મના નિમિત્તના આશ્રયથી કરવામાં આવતા જે રાગાદી પરિણામ, કર્મના ઉદય છે તો જે પ્રયોગો આવ્યા છે એનો આશ્રય, એટલે એને આધીન થવું, એની સાથે જોડાઈ જવું, એમ થતાં જે રાગાદી પરિણામ થાય છે તેનો કરતા આત્મા નથી. કર્મના નિમિત્તના આશ્રયથી કરવામાં આવતા જે રાગાદી પરિણામ, તેનો કરતા આત્મા નથી. મુખ્ય 8 કર્મની પ્રકૃતિ છે, એટલે ગુરુદેવ કહે છે કે 8 કર્મના નિમિત્તે જે શુભાશુભ પરિણામ થાય છે તે સઘળા જ્ઞાતૃત્વ માત્રથી જુદા પરિણામ છે. કર્મની 8 પ્રકૃતિ મુખ્ય કહી આપણે 4 ઘાતી કર્મની પ્રકૃતિ અને 4 અઘાતી કર્મની પ્રકૃતિ. તો એ પ્રકૃતિ, એ કર્મ, એના નિમિત્તે જે શુભાશુભ પરિણામ થાય છે એ બધા પરિણામ જ્ઞાતૃત્વ માત્રથી જુદા પરિણામ છે, એટલે કે જ્ઞાનના પરિણામથી જુદા પરિણામ છે. એ પરિણામ અનાત્મ પરિણામ છે, કેમ કે જ્ઞાતૃત્વ પરિણામ છે એ જ આત્માના પરિણામ છે, આત્મામય પરિણામ છે, જ્ઞાન માત્ર છે એટલે એ આત્માના પરિણામ છે. જ્ઞાતૃત્વ માત્ર પરિણામ એટલે એ આત્માના પરિણામ થયા, એટલે એ સિવાયના બીજા પરિણામ છે કે જે 8 કર્મના નિમિત્તે થાય છે એ બધા અનાત્મ પરિણામ છે, એ આત્મ પરિણામ નથી, અનાત્મ પરિણામ થયા. કે છે કે 8 કર્મના નિમિત્તે જે શુભાશુભ પરિણામ થાય છે તે સઘળા જ્ઞાતૃત્વ માત્રથી જુદા પરિણામ છે, અનાત્મ પરિણામ છે. એટલું જ નહીં પણ એ અસ્વભાવ ભાવો છે, એ અસ્વભાવ ભાવો છે, એ આત્માના સ્વભાવ ભાવરૂપ નથી. ભગવાન આત્મા તેનો કરતા નથી, એવા પરિણામનો આત્મા કરતા નથી, એ આત્માના સ્વભાવ ભાવરૂપ નથી, એ અનાત્મ પરિણામ છે, એ જ્ઞાતૃત્વ પરિણામથી જુદા પરિણામ છે. ગુરુદેવ કહે છે કે સંકિતીને જે સ્વરૂપના નિર્મળ જ્ઞાન સિદ્ધાંત પ્રગટ થયા છે તેના ભેગું રાગ આદિનું અકર્તૃત્વ પણ પ્રગટ જ હોય છે. એટલે રાગના પરિણામ સંકિતીને થાય પણ એવા પરિણામનો એ કરતા નથી, એનું અકર્તૃત્વ પણ એને પ્રગટ્યું જ છે. સંકિતીને એને નિર્મળ પરિણામ થયા છે, એને સમ્યક દર્શન સમ્યક જ્ઞાન થયું છે, તો એની સાથે એને રાગ આદિનું અકર્તૃત્વ પણ પ્રગટ હોય જ છે. જેથી એવો સંકિતી જ્ઞાની ધર્મી જીવ રાગ આદિનો કરતા થતો નથી. રાગ આદિનો કરતા એ શા માટે નથી થતો, એનું મૂળ કારણ આ છે. શું કારણ છે? કે અકર્તૃત્વ અંદરમાં પડ્યું છે, અકર્તૃત્વ શક્તિ છે અને એના પરિણામ એવું અકર્તૃત્વ નિર્મળ પરિણામ થાય છે ત્યારે પ્રગટ થાય છે. એટલે સમ્યક દ્રષ્ટિને એવું રાગ આદિનું અકર્તૃત્વ પણ પ્રગટ થાય જ છે, એટલે એ રાગ આદિનો કરતા થતો નથી, એનો માત્ર જ્ઞાતા દ્રષ્ટા રહે છે. જ્યારે રાગ થયો છે એ જ સમયે એને જાણવાવાળી જ્ઞાનની પર્યાય છે, તો એને એ પોતાથી જુદું જાણે છે બસ, પણ એનો એ કરતા થતો નથી. અને આવો આત્માનો અકર્તા સ્વભાવ છે, એ સ્વભાવ જ્ઞાની સમ્યક દ્રષ્ટિને પ્રગટ થાય છે. આગળ કહે છે, આત્મામાં અકર્તાપણાનો એક ગુણ છે, તો એ ગુણનું કાર્ય શું? તો કહે છે કે કર્મના નિમિત્તના આશ્રયે ઉત્પન્ન થયેલા પુણ્ય પાપના વિકારી ભાવ તેને કરે નહીં. અકર્તાપણાનો ગુણ, એનું કાર્ય શું? તો કહે છે કે કર્મના નિમિત્તના આશ્રયે ઉત્પન્ન થયેલા પુણ્ય પાપના વિકારી ભાવ તેને કરે નહીં. કરવાની નિવૃત્તિ સ્વરૂપ પરિણમે તે આ શક્તિનું કાર્ય છે, આ ગુણનું કાર્ય છે. બસ વિકારથી નિવર્તવું, નિવર્તવું, નિવર્તવું ને સ્વરૂપમાં જ્ઞાન સ્વભાવમાં ઠરવું, ઠરવું, ઠરવું જ એનું કાર્ય છે. સિદ્ધ પરમાત્માનું જે કાર્ય નથી તે ભગવાન આત્માનું કાર્ય એટલે કે કર્તવ્ય નથી. સિદ્ધ પરમાત્માનું જે કાર્ય નથી એ કાર્ય એટલે કે એ વિકાર એ આ આત્માનું પણ કાર્ય નથી, આ આત્માનું પણ એ કર્તવ્ય નથી, કેમ કે આ આત્મા પણ સિદ્ધ સમાન છે. આવો જ આત્માનો અકર્તૃત્વ સ્વભાવ છે. આ વાત કરી એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે તો શું જ્ઞાની ધર્મી પુરુષને રાગ હોતો જ નથી? ગુરુદેવ કહે છે કે ભાઈ એમ વાત નથી, જ્ઞાની ધર્મીને પણ રાગ હોય છે, સ્વભાવ આવે છે, કેમ કે પૂર્ણ દશા હજી પ્રગટ નથી થઈ, હજી પોતાના સ્વરૂપને વિશે સ્થિરતા નથી થઈ, એટલે અસ્થિરતાના કાળમાં ધર્મીને યથાસંભવ શુભાશુભ હોય છે, પણ તેનું શ્રદ્ધાન જ્ઞાન આમ છે કે આ વિકાર મારું સ્વરૂપ નથી, મારું કર્તવ્ય નથી. જ્ઞાનીની શ્રદ્ધા કઈ રીતે છે? કે આ વિકાર, આ શુભ ભાવ કે અશુભ ભાવ જે થયો એ વિકાર મારું સ્વરૂપ નથી, એ મારું કર્તવ્ય નથી, એ મને લાભદાયી પણ નથી, એનાથી હું જુદો છું, એ મારાથી જુદું છે. જે શુભ કે અશુભ ભાવ આવ્યો છે એનો એ સ્વામી થતો નથી, એનો એ કરતા થતો નથી, એને પોતાથી તદ્દન જુદું માત્ર જાણે છે. એ સ્વને જાણે છે તો પરને જેમ જાણે છે, સ્વને જાણતા પર જણાય છે, એવી જ રીતે એવો જ એને જ્ઞાતા દ્રષ્ટા ભાવ આ વિકાર તરફ હોય છે. એટલે વિકાર છે એને એ પોતાનું સ્વરૂપ માનતો જ નથી, એની શ્રદ્ધા અને એના જ્ઞાન સમ્યક છે. એટલે કહે છે કે આ વિકાર મારું સ્વરૂપ નથી અને એ મારું કર્તવ્ય પણ નથી, હું તો એક જ્ઞાન આનંદ સ્વરૂપ પ્રભુ જ્ઞાયક છું અને તેમાં ઠરું એ જ મારું કર્તવ્ય છે. આમ પર્યાયમાં જ્ઞાનીને દયાદાન આદિ રાગના પરિણામ છે, પણ તેનું એને કર્તૃત્વ નથી. જ્ઞાન સાથે રાગનું અકર્તાપણું નિયમથી જ્ઞાનીને પ્રગટ થયું જ હોય છે. શું કહ્યું? જ્ઞાનીને શું હોય? જ્ઞાનની સાથે રાગનું અકર્તાપણું નિયમથી હોય. સમ્યક જ્ઞાન થયું છે, સમ્યક દ્રષ્ટિ થયો છે, તો એને જ્ઞાન સાથે રાગનું અકર્તાપણું નિયમથી હોય. જ્ઞાનની સાથે રાગનું કર્તાપણું હોય જ નહીં. જો જ્ઞાની છે તો રાગનું કર્તાપણું હોય જ નહીં. રાગનું અકર્તાપણું નિયમથી જ્ઞાનીને પ્રગટ થયું જ હોય છે. ત્યારે કોઈ વળી કહે છે કે આત્મા કર્મને કરે અને કર્મને ભોગવે, એ શું? આત્મા કર્મને કરે અને કર્મને ભોગવે એ શું? ગુરુદેવ કહે છે કે અરે ભાઈ, તું શું કહે છે? આ અનંત ગુણ નિધાન પ્રભુ આત્મામાં એવી કોઈ શક્તિ જ નથી જે કર્મને કરે અને કર્મને ભોગવે. એ તો અજ્ઞાન દ્રષ્ટિમાં જ તને કર્મનું કર્તાપણું ભાસે છે. એક વખત જ્ઞાન થાય, સમ્યક જ્ઞાન થાય, પછી એ કર્તાપણું, એ કર્મનું કર્તાપણું અને કર્મનું ભોગતાપણું ચાલ્યું જાય છે. જ્ઞાતા દ્રષ્ટા ભાવ પ્રગટ થાય છે, કેમ કે અંદરમાં આ અકર્તાપણાની શક્તિ પડી છે. એટલે કહે છે કે બાકી સ્વભાવ દ્રષ્ટિવંતને તો આત્મા અકર્તા જ છે, અભોગતા જ છે. રાગ કરવો એ આત્માનું સ્વરૂપ જ નથી, અને એમ એ રાગને ભોગવવો એ પણ આત્માનું સ્વરૂપ જ નથી. એ ન તો કર્તા છે, ન તો ભોગતા છે. એ જ્ઞાન સ્વભાવી છે, બીજું કાંઈ નથી. ભગવાન આત્મા પરનો કર્તા ભોગતા નથી, પણ એનો દ્રષ્ટા જ્ઞાતા છે. એ પોતે જ્ઞાન સ્વભાવી છે, એવું જ આત્માનું સ્વરૂપ છે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. વધુ વિસ્તાર આવતા સ્વાધ્યાયમાં કરીશું.
હવે શુભધામ બોલીએ.
સુખનામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રકાંતિ અનંત સુધામય જે પ્રણમો પદ તે વરતે જયતે પ્રણમો પદ તે જયતે